જાણતા નથી.
જાણીએ તેની મજા ઓર છે, જાણીએ તે પછી વાંધો નથી. જાણતા નથી તેટલે પ્રકૃતિ થી જીવ દશામાં આપણે આપણા જીતી બધું થાય છે. જીવ દશા થી થાય છે, જીવ દશા થી થાય તેમાં સત ને અસત બે હોય. પેલામાં સતય નહીં ને અસતય નહીં, કારણ કે એ દ્વંદ્વ નું જોડકું છે. સત ને અસત દ્વંદ્વ નું જોડકું, એટલે જે બધું થાય તે બધું આપણને બંધનકારક. પ્રકૃતિ ની જીવ દશામાં જે કઈ થાય તે બધું બંધનકારક આપણને. એટલે માયલો જે છે એ આપણે બુદ્ધિ થી બોલીએ છીએ ખરા, એની ચોટ કઈ આપણને લાગેલી છે? નહી,
ચોટ નથી લાગેલી
ના. અને ચોટ લગાડવા માટેની ઉત્કટમાં ઉત્કટ એવી જિજ્ઞાસા જ્વાળામુખ એના જેવી લાગે ત્યારે પછી એના પરત્વ નો અભ્યાસ થાય, મનન ચિંતન થાય, એમાંથી પછી વૈરાગ્ય પ્રાપ્ત થાય, ત્યાર પછી ધીરે ધીરે એની ભાળ લાગવા માંડે. એ અચિંત્ય આ લોકો કે છે તેવી રીતે થતું નથી. અચિંત્ય એકદમ ઝબકારો થઈ જાય ને ઘણા બધા લોકો બોલે છે, તે એકદમ કઈ થતું નથી. સૂર્ય નો ઉદય પણ પેલા તો પો ફાટે, પછી ધીરે 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 અજવાળું થતું જાય, અને પછી ક્ષિતિજ ઉપર સૂર્ય નું દર્શન થાય આપણને. એવી રીતે આમાં પણ એવું જ છે.
મોટા જેટલો વખત તમે ભગવાન ની જોડે લિંક બંધાય એટલે ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તો બંધ થઈ જાય ને તે વખતે.
ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી રહે, ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી એવી રીતે રહે છે કે એમાં જેમાં અમાન્ય અનરિયલાઇઝેશન થયું છે તો એ જે કર્મ બધા કરે છે એ કર્મ નિમિત્ત ને પ્રકારે કરે છે, બાકી એને કઈ કશા કર્મ કરવાની જરૂર નથી. પછી પણ એ કર્મ વૈષ્ણવી છે ત્યાં સુધી કર્મ વિના રહી શકતો નથી. કર્મ એને ઇસેન્શિયલ છે, ઇસેન્શિયલ છે એટલે કે એને એને જેમ ખોરાક ઇસેન્શિયલ છે શરીર માટે, હવા ઇસેન્શિયલ છે, પાણી ઇસેન્શિયલ છે, તેવી રીતે કર્મ હાથ મેળે એને મળ્યા કરે છે નિમિત્ત રૂપે. તે પછી કર્મ બધા કર્યા કરે અને એ કર્મ કર્યા કરે છે તે કે સમષ્ટિ એટલે કે દરેક માણસ કરે છે, એવું દરેક માણસ થી એના કર્મ જુદા પ્રકારના રહે છે. એટલે એવી રીતે એની ઇન્ડિવિજ્યુઅલિટી રહે છે, પણ એ ઇન્ડિવિજ્યુઅલિટી ને એ ગણતો હોતો નથી, એને ઇન્ડિવિજ્યુઅલિટી ની અવેરનેસ નથી. અવેરનેસ નથી, અવેરનેસ તો એટલી ભગવાન ની જ છે ને, પણ એનો અર્થ એવો નથી કે એની ઇન્ડિવિજ્યુઅલિટી એની અવેરનેસ એને નથી ના, બિલકુલ નહીં. એ પોતે પોતે મટી જાય છે,
એ પોતે પોતે મટી જાય.
એટલે પોતે પોતે છે સાથી એક અહમ ને લીધે, અહમ જ પછી ઓગળી જઈને એકાકાર એક રસ માં હરિ ની ભક્તિ ની એક રસ માં થઈ જાય છે, હરિ ના જ્ઞાન માં અથવા તો ચેતન માં એ પોતે ભળી જાય છે. એટલે પછી એ પોતે પોતે ત્યારે મટી જાય છે, અને પોતે મટી ગયા હોવા છતાં એની ઇન્ડિવિજ્યુઅલિટી રહે છે. પણ એ ઇન્ડિવિજ્યુઅલિટી અને આપણે જીવ દશામાં હોઈએ છીએ ત્યારની ઇન્ડિવિજ્યુઅલિટી, બંનેમાં આસમાન જમીન નો ફરક છે. પેલામાં અહમ નથી હોતો અને આમાં અહમ ભારો ભારો હોય છે જીવ દશામાં. અનુભવ ની સ્થિતિમાં જો ઇન્ડિવિજ્યુઅલિટી બિલકુલ જ રહે નહીં તો પછી એને નિમિત્ત પણ ના આવે, પણ હિંમત તો છે એને કરા, કારણ કે એને શરીર રહ્યું છે ત્યાં સુધી એને નિમિત્ત છે.
બધા કૃષ્ણ ભગવાન અવતાર થયેલા એ નિમિત્ત ના હિસાબે થયેલા અવતાર તરીકે અવતાર નું આપડે
એમ કે જેમ આપણો જન્મ થાય છે એ કઈ નિમિત્ત ને લીધે નહી, એ આપણે સ્વયંભુ એ સ્વયંભુ પ્રેરણા છે જીવને જન્મવાની મળવાની, એ સ્વયંભુ ઇન્સ્ટિંગ છે. એવી રીતે જેમ આપણે જન્મ જન્મ્યા એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન જન્મેલા. માત્ર આપણા એમનામાં જન્મનો ફરક એટલો કે આગલાના જીવના આગલા એમના જન્મમાં એમની શક્તિ ડિવાઇન ડિવિનિટી તરફ વધારે વિકસેલી, અને આટલા જન્મમાં થોડુંક જે બાકી રહ્યું હશે તે કૃષ્ણ અવતારમાં જન્મીને એ પૂરેપૂરી ડિવિનિટી વિકસી ગઈ એમનામાં. એમ અવતાર થાય એટલે કોઈ સ્પેશિયલ જીવ આકાશમાંથી ઉતર્યો છે અથવા તો ભગવાન જાતે ઉતર્યા છે એવી મારી સમજણ નથી. આપણે પોતે જેમ જન્મીએ છીએ એવી રીતે આપણા પણ જેમ અનેક પાછલા જન્મો છે એવી રીતે કૃષ્ણ ભગવાન પણ એક મનુષ્ય અવતારે જન્મ્યા, તો એના પાછલા જન્મો છે. એ પાછલા જન્મમાં એ ડિવિનિટીમાં જ ના સાધનામાં જ હતા, અને કૃષ્ણ ભગવાન જન્મ્યા તેના પહેલાના જન્મમાં એ ડિવિનિટીમાં થોડોક જ બાકી હશે ભાગ વિકસવાનો. તે આ જન્મે કૃષ્ણ રૂપે જન્મી અને એ ભાગ એને વિકસી ગયો. પછી તો બધું અમુક કક્ષાએ ગયા પછી એફર્ટની સ્થિતિમાં આવી જાય છે જીવ. એફર્ટ ક્લાસ મેળે એને થયા કરે, પણ એની સભાનતા એને રહે કે આટલું થયું ને આટલું બાકી છે, જો આટલું થવું જોઈએ એ એને વિચારવું ના પડે.
એવું લાગ્યા કરે
પણ એને આત્મા એ સૂજે કરે અને એને શું પગલા લેવા તે અંગે પણ એને કે વિચારવાનું હોત તે પગલા આત્મારે લેવાયા જતા હોય છે. એ કર્મને પૂરું કરવાને માટે તો પૂરું થવાને માટે જે કઈ શક્ય હોય તે બધું એનાથી થયા કરે છે. ત્યારે પણ એને મુશ્કેલી નથી હોતી એમ નહીં, જીવ દશામાં મુશ્કેલી હોય છે એના કરતા આધ્યાત્મિક સ્થિતિની મુશ્કેલીની જટિલતા ઓર વધારે હોય છે. ઘણી મુશ્કેલીને એનો અનસ્લોટ ઘણો ભારે, પણ તેવી એની શક્તિ પણ ઘણી વધેલી હોય છે ને,
એટલે પહોંચી વળે.
એટલે પહોંચી વળે છે. અને મુશ્કેલીને ખરી વાત તો એ કે ત્યારે મુશ્કેલીને મુશ્કેલી રૂપે ગણતો નથી, પણ એ કૃપા પ્રસાદી તરીકે સમજીને મુશ્કેલી એ પોતાના આંતરિક બળને અનુભવવા કેળવવા અને એનો વધારે વિકાસ થવાને માટે મળેલી એક તક છે, કૃપા પ્રસાદી છે. એવી રીતે એને સ્વીકારે છે, એનો સ્વીકાર એ રીતે કરે છે કે મુશ્કેલીથી આપણને સમજણ પડે કે આપણને તટસ્થતા કેટલી છે, સાક્ષીપણું કેટલું છે, આંતરિક બળ કેટલું છે, કેટલું કેળવાયેલું છે, એમાં કેવી રીતે આપણે વર્તીએ છીએ બધું સમજણ આપણને પાકી પડે એનાથી મુશ્કેલીથી.
મુશ્કેલી સામનો કરવા જવું પડે એટલે ખબર પડે.
હા, ખબર પડે. પ્રત્યેક દરેક બાબતમાં એની અવેરનેસ કરી અને સાધકને અવેરનેસ તૂટે છે. પછી 11 કે 12 માં ભૂમિકા ગયા પછી એ અવેરનેસ રહે છે, પણ એ અવેરનેસ ત્યારે પણ 12 કે 13 ની ભૂમિકામાં એ અવેરનેસ ની સ્થિતિ કોઈક વખત પાતળી, કોઈક વખત જાડી, કોઈક વખત ઘન એવી થયા કરે. એની માત્રામાં ઘનતાની માત્રામાં ફરક થયા કરે. 14મી ભૂમિકા પછી બરોબર રહે કરે, પછી વાંધો નહીં. એની અવેરનેસ એક જ પ્રકારની ગમે તે પરિસ્થિતિ હોય, મુશ્કેલી હોય, ગૂંચ હોય, કોયડા હોય, ગમે તે આવ્યા હોય, તો પણ ત્યારે એની અવેરનેસ એક ધારી, એક જ પ્રકારની, એક જ ઘનતા વાળી, ડેપ્થ વાળી, એટલે પછી આ બધાને ટકવાની સ્થિતિ ત્યારે એની, મુશ્કેલી કે ગૂંચ કે વિગેરે આવે એ આપણામાં ટકે છે. એ પ્રકારની ભૂમિકા આપણામાં હોવા કારણે એટલે પછી તે ટકે નહીં, એટલે
પછી જતી
રહે, જતી રહે, આવીને જતી રહે.